ઓમ શાંતિ. તારીખ 30/12/2022. મુરલીનો સાર છે મીઠા બાળકો. દૂર દેશથી બાપ આવ્યા છે ધર્મ અને રાજ્ય બંનેની સ્થાપના કરવા. જ્યારે દેવતા ધર્મ છે તો રાજાએ પણ દેવતાઓની છે, બીજો ધર્મ તથા રાજ્ય નથી. પ્રશ્ન છે, સતયુગમાં સર્વ પુણ્ય આત્માઓ છે, કોઈ પાપ આત્મા નથી, એની નિશાની શું છે? ઉત્તર છે, ત્યાં કોઈ કર્મભોગ બીમારી વગેરે નથી હોતા. અહીં બીમારીઓ વગેરે સિદ્ધ કરે છે કે આત્માઓ પાપોની સજા કર્મભોગના રૂપમાં ભોગવી રહી છે, જેને જ પાસ્ટ પહેલાંના જન્મોના હિસાબ કિતાબ કહેવાય છે. પ્રશ્ન છે, બાપના કયા ઇશારાને દુરંદેશી બાળકો જ સમજી શકે છે? ઉત્તર છે, બાપ ઇશારો કરે છે, બાળકો તમે બુદ્ધિયોગની દોડ લગાવો, અહીં બેસી બાપને યાદ કરો, પ્રેમથી યાદ કરશો તો તમે બાપના ગળાના હાર બની જશો, તમારા પ્રેમના આંસુ માળાના દાણા બની જાય છે. ગીત છે, આખિર વહ દિન આયા આજ. ઓમ શાંતિ. બાળકોએ ગીત સાંભળ્યું, ગીતનો અર્થ સમજ્યો. ભારત તો ખૂબ જ મોટું છે, આખા ભારતને નથી ભણાવી શકાતું. આ તો ભણતર છે, કોલેજ ખુલતી જશે. આ થઈ બેહદના બાપની યુનિવર્સિટી. આને કહેવાય છે પાંડવ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ કહેવાય છે સોવરેન્ટી રાજાઈને. હવે આપ બાળકો જાણો છો, સોવરેન્ટી સ્થાપન થઈ રહી છે. ધર્મ પ્લસ સાથે સોવરેન્ટી, રિલીજો પોલિટિકલ ધર્મ રાજ્ય દેવી દેવતા ધર્મ પણ સ્થાપન થઈ રહ્યો છે. બીજા કોઈ પણ ધર્મવાળા રાજાએ નથી સ્થાપન કરતા, તેઓ ફક્ત ધર્મ સ્થાપન કરે છે. બાબા કહે છે કે હું આદિ સનાતન ધર્મ અને રાજાએ સ્થાપન કરી રહ્યો છું, તેથી રિલીજો પોલિટિકલ કહેવાય છે. બાળકોએ બહુ જ દૂરાંદેશી બુદ્ધિ બનવું જોઈએ. બાપ દૂર દેશથી આવેલા છે, આમ તો દૂર દેશથી તો સર્વ આત્માઓ આવે છે. તમે પણ દૂર દેશથી આવ્યા છો. નવો ધર્મ જે સ્થાપન કરવા આવે છે એ આત્માઓ દૂરથી આવે છે, એ છે ધર્મ સ્થાપક. અને આમને શિવ બાબાને કહેવાય છે ધર્મ અને સોવરેન્ટી સ્થાપક. ભારતમાં સોવરેન્ટી હતી, મહારાજા મહારાણી હતા, મહારાજા શ્રી નારાયણ, મહારાણી શ્રી લક્ષ્મી. તો હવે આપ બાળકો કહેશો, અમે શ્રીમત પર ચાલી રહ્યા છીએ. બાબા, જેમને આપણે બધા ભારતવાસી પોકારતા આવ્યા છીએ કે આવો, આવીને જૂની દુનિયાને બદલી નવી સુખની દુનિયા સ્થાપન કરો. જૂના ઘર અને નવા ઘરમાં અંતર હોય છે ને, બુદ્ધિમાં નવું મકાન જ યાદ રહે છે. આજકાલ તો મકાન બહુ જ ફેશનેબલ બને છે, ખ્યાલ કરતા રહે છે આવા આવા મકાન બનાવીએ. તમે જાણો છો, આપણે આપણો ધર્મ અને રાજાએ સ્થાપન કરી રહ્યા છીએ. સ્વર્ગમાં આપણે હીરા જવેરાતોના મહેલ બનાવીશું. બીજા ધર્મવાળા એવું નથી સમજતા. જેવી રીતે ક્રાઇસ્ટ ક્રિશ્ચન ધર્મ સ્થાપન કરવા આવ્યા, આ તે સમયે નથી સમજતા. જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે નામ રાખે છે ક્રિશ્ચન ધર્મ. ઇસ્લામી વગેરે ધર્મ કોઈ પણ નિશાની અથવા નામ નથી રાખતા. તમારી નિશાની શરૂથી લઈને હજુ સુધી ચાલતી રહે છે. લક્ષ્મીનારાયણના ચિત્ર છે. આ પણ જાણો છો કે એમનું રાજ્ય સતયુગમાં હતું. તમને આ જ્ઞાન ત્યાં નહીં હોય કે પહેલાં કોની રાજધાની હતી, ભવિષ્યમાં કોની રાજધાની હશે. ફક્ત વર્તમાનને જાણો છો બસ. હમણાં તમે ભૂત વર્તમાન ભવિષ્યને જાણો છો. પહેલાં આપણે ધર્મ હતો, પછી આ ધર્મ આવ્યા છે. સંગમ પર જ બાપ સમજાવે છે. હવે તમે ત્રિકાળદર્શી બની ગયા છો. સતયુગમાં ત્રિકાળદર્શી નહીં હશો, ત્યાં તું રાજાઈ કરતા રહેશો, બીજા ધર્મોનું નામો નિશાન નહીં હશે, પોતાની મોજમાં રાજાઈ કરતા રહેશો. હમણાં તમે આખા ચક્રને જાણો છો, મનુષ્ય એ તો નથી જાણતા કે બરાબર દેવી દેવતા ધર્મ હતો, પરંતુ તે કેવી રીતે સ્થાપન થયો, કેટલો સમય ચાલ્યો આ નથી જાણતા. તમે જાણો છો સતયુગમાં આટલા જન્મ રાજ્ય કર્યું, પછી ત્રેતામાં આટલા જન્મ લીધા. આમને પણ જાણવું પડશે. બાળકો જાણે છે, બરાબર બેહદના બાપ અમને ભણાવે છે. તમે જાણો છો કૃષ્ણના આત્માનો આ અનેક જન્મોનો અંતનો જન્મ છે, એમાં જ આવીને પ્રવેશ કર્યો છે. આમનું નામ બ્રહ્મા જરૂર જોઈએ. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ ત્રિમૂર્તિનું જ્ઞાન બહુ જ સિમ્પલ સરળ છે. આ નિરાકાર બાપ શિવ એમની પાસેથી આ વારસો મળે છે. નિરાકાર પાસેથી વારસો કેવી રીતે મળ્યો? આ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ સો દેવતા બની રહ્યા છે. પછી એ જ દેવતાઓ 84 જન્મોના પછી બ્રાહ્મણ બને છે. આ ચક્ર બુદ્ધિમાં રહેવું જોઈએ. હમ સો બ્રાહ્મણ, બ્રહ્માના બાળકો તે રુદ્ર, શિવના બાળકો. આપણે આત્માઓ નિરાકારી બાળકો છીએ. બાપને યાદ કરીએ છીએ. આ ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ છે. તપસ્યા કરી રહ્યા છીએ, પછી સતયુગમાં આવીશું. તમારી બુદ્ધિમાં રહેવું જોઈએ, અમે મનુષ્યથી દેવતા બની રહ્યા છીએ, પછી દેવતા ધર્મના બાદશાહ બની રાજ્ય કરીશું. યોગથી જ તમારા વિકર્મ વિનાશ થશે. જો હજી પણ પાપ કરતા રહેશો તો શું બનશો? યાત્રા પર જ્યારે જાય છે તો પાપ નથી કરતા, પવિત્ર પણ જરૂર રહે છે. સમજે છે, દેવતાઓની પાસે જઈએ છીએ, મંદિરમાં પણ હંમેશા સ્નાન કરીને જાય છે. સ્નાન કેમ કરે છે? એક તો વિકારમાં જાય છે, બીજું લેટ્રિન શૌચમાં જાય છે, પછી સ્વચ્છ બનીને દેવતાઓના દર્શન કરવા જાય છે. યાત્રા પર ક્યારેય પતિત નથી બનતા. ચાર ધામોની પરિક્રમા પાવન થઈને આપે કરે છે તો પવિત્રતા છે મુખ્ય. દેવતાઓ પણ જો પતિત હોય તો ફરક શું રહ્યો? દેવતાઓ પાવન છે, આપણે પતિત છીએ. તમે જાણો છો બાબાએ અમને બ્રહ્મા દ્વારા ગોદ દત્તક લીધા છે. આમ તો તમે સર્વ આત્માઓ મારા બાળકો છો, પરંતુ તમને ભણાવું કેવી રીતે? રાજયોગ કેવી રીતે શીખવાડું? તમને મીઠા મીઠા બાળકોને સ્વર્ગના માલિક કેવી રીતે બનાવું? તમે જાણો છો બાબા નવી દુનિયા સ્થાપન કરે છે, તો ભગવાન જરૂર બાળકોને લાયક બનાવીને વારસો આપશે. ક્યાં લાયક બનાવશે? સંગમ યુગમાં. બાપ કહે છે હું સંગમ પર આવું છું. આ વચ્ચેનો બ્રાહ્મણ ધર્મ જ અલગ થઈ જાય છે. કળિયુગમાં છે શુદ્ર ધર્મ, સતયુગમાં છે દેવતા ધર્મ, આ છે બ્રાહ્મણ ધર્મ. તમે બ્રાહ્મણ ધર્મના છો. આ સંગમ યુગ બહુ જ નાનો છે. હવે તમે આખા ચક્રને જાણી ગયા છો, દુરાંદેશી બની ગયા છો. તમે જાણો છો કે આ બાબાનો રથ છે, એને નંદીગણ પણ કહે છે. આખો દિવસ સવારી થોડી થાય છે. આત્મા શરીર પર આખો દિવસ સવારી કરે છે. અલગ થઈ જાય તો શરીર ન રહે. બાબા તો આવી જઈ શકે છે, કારણ કે એમને પોતાનો આત્મા છે. તો હું આમનામાં સદૈવ નથી રહેતો, સેકન્ડમાં આવી જઈ શકું છું. મારા જેવું તીખું એટલે કે ઝડપી રોકેટ કોઈ હોઈ જ ન શકે. આજકાલ રોકેટ, એરોપ્લેન વગેરે કેટલી વસ્તુ બનાવી છે, પરંતુ સૌથી તીખો આત્મા છે. તમે બાપને યાદ કરો. આ આવ્યા, આત્માને હિસાબ કિતાબ અનુસાર લંડનમાં જન્મ લેવાનો હશે તો સેકન્ડમાં ત્યાં જઈને ગર્ભમાં પ્રવેશ કરશે તો સૌથી તીખી દોડ લગાવવાવાળો આત્મા છે. હમણાં આત્મા પોતાના ઘરે જઈ નથી શકતો કારણ કે તે તાકાત જ નથી રહી, કમજોર થઈ ગયો છે, ઉડી નથી શકતો. આત્મા પર પાપોનો બોજ ખૂબ છે. શરીર પર જો બોજ હોત તો આગથી પવિત્ર થઈ જાત, પરંતુ આત્મામાં જ ખાદ પડે છે. તો આત્મા જ સાથે હિસાબ કિતાબ લઈ જાય છે, એટલે કહેવાય છે પહેલાંના કર્મભોગ છે. આત્મા સંસ્કાર સાથે લઈ જાય છે. કોઈ જન્મથી લંગડા હોય છે તો કહેવાય છે કે પાસ્ટમાં પહેલાંના જન્મમાં એવા કર્મ કર્યા છે. જન્મ જન્માંતરના કર્મ છે જે ભોગવવા પડે છે. સતયુગમાં છે જ પુણ્ય આત્મા, ત્યાં આ વાતો હોતી નથી. અહીં છે બધા પાપ આત્માઓ. સંન્યાસીઓને પણ અર્ધાંગ લકવો થઈ જાય છે તો કહેશે કર્મભોગ. અરે મહાત્મા શ્રી શ્રી 108 જગદગુરુને પછી આ બીમારી કેમ? કહેશે કર્મભોગ. દેવતાઓ માટે એવું નહીં કહેશે. ગુરુ મળશે તો ફોલોવર્સ અનુયાયીઓને જરૂર અફસોસ પસ્તાવો થશે. બાપ પર પણ વધારે લવ પ્રેમ હોય છે તો રડે છે. સ્ત્રીનો પતિ સાથે વધારે પ્રેમ હશે તો રડશે. પતિ દુઃખી કરવાવાળો હશે તો નહીં રડે. મોં નહીં હશે તો સમજશે ભાવિ. તમારો પણ બાપની સાથે બહુ જ લવ છે. અંતમાં બાબા ચાલ્યા જશે. તમે કહેશો ઓહો બાબા ચાલ્યા ગયા, જેમણે આટલું સુખ આપ્યું અંતમાં ઘણા રહે છે, બાપથી બહુ જ લવ રહે છે. તમે કહેશો બાબા અમને રાજાએ આપીને ચાલ્યા ગયા, પ્રેમના આંસુ આવશે, દુઃખના નહીં. અહીં પણ બાળકો ઘણા સમય પછી આવીને બાપને મળે છે તો પ્રેમના આંસુ આવે છે. આ પ્રેમના આંસુ પછી માળાના દાણા બની જશે. આપણો પુરુષાર્થ જ છે કે આપણે બાબાના ગળાના હાર બનીએ, તેથી બાબાને યાદ કરતા રહીએ છીએ. બાબાનું ફરમાન આજ્ઞા છે, યાદની યાત્રા કરતા રહો. જેવી રીતે દોડાવાય છે ફલાણા સ્થાનને હાથ લગાવીને આવો, પછી નંબરવાર હોય છે. અહીં પણ જેટલા બાબાને વધારે યાદ કરશે, જે પહેલા દોડ લગાવીને જશે એ જ પછી પહેલા સ્વર્ગમાં ફરી આવીને રાજ્ય કરશે. આપ સર્વ આત્માઓ બુદ્ધિના યોગથી દોડી રહ્યા છો, અહીં બેઠા બેઠા ત્યાં દોડી રહ્યા છો. આપણે શિવ બાબાના બાળકો છીએ. બાબા ઈશારો કરે છે મને યાદ કરો, દૂરાંદેશી બનો. તમે દૂર દેશથી આવ્યા છો, હવે આ પારકો દેશ વિનાશ થઈ જશે. આ સમયે તમે રાવણના દેશમાં છો, આ ધરતી રાવણની છે. પછી તમે બેહદના બાપની ધરતી પર આવશો, ત્યાં છે રામરાજ્ય. રામરાજ્ય બાપ સ્થાપન કરે છે. પછી અડધામાં રાવણ રાજ્ય ડ્રામા અનુસાર નોંધાયેલું છે. આ બધી વાતો આપ બાળકો જ જાણો છો, એટલે તમે પ્રશ્ન પૂછો છો, કોઈ નહીં બતાવી શકે. જો કહે આત્માના ફાધર પિતા ગોડ ફાધર છે, અચ્છા તમને એમની પાસેથી શું વારસો મળવો જોઈએ? આ છે પતિત દુનિયા. બાપે પતિત દુનિયા તો નથી રચીને. કોઈને પણ સમજાવવું ખૂબ જ સહજ છે, ચિત્ર દેખાડવા પડે. ત્રિમૂર્તિનું ચિત્ર કેટલું સારું છે! એવું કાયદા અનુસાર ત્રિમૂર્તિ શિવનું ચિત્ર ક્યાંય છે નહીં. બ્રહ્માને દાઢી દેખાડે છે, વિષ્ણુ અને શંકરને નથી દેખાડતા, એમને દેવતા સમજે છે. બ્રહ્મા તો પ્રજાપિતા છે. કોઈએ કેવા બનાવ્યા છે, હમણાં આપ બાળકોની બુદ્ધિમાં આ બધી વાતો છે, બીજા કોઈની બુદ્ધિમાં નથી આવતું. જેમ કે સાવરા પથ્થર બુદ્ધિ છે, રાવણને કેમ બાળે છે કાંઈ ખબર જ નથી. રાવણ છે કોણ, ક્યારથી આવ્યો, કહી દે છે અનાદિકાળથી બાળે છે. તમે સમજો છો આ અડધો કલ્પનો દુશ્મન છે. દુનિયામાં અનેક મતો છે, જેમણે જે સમજાવ્યું તે નામ રાખી દીધું. કોઈએ મહાવીર નામ રાખી દીધું. હવે મહાવીર તો હનુમાનને દેખાડે છે, અહીં આદિદેવ મહાવીર નામ કેમ રાખ્યું છે? મંદિરમાં મહાવીર, મહાવીરની અને આપ બાળકો બેઠા છો. એમણે માયા પર જીત મેળવી છે એટલે મહાવીર કહેવાય છે. તમે પણ અનાયાસે જ પોતાની જગ્યા પર આવીને બેઠા છો. તે તમારું યાદગાર છે, તે છે જડ. તો પણ ચિત્ર જરૂર લગાવવા પડે. જ્યાં સુધી ચૈતન્યની પાસે આવીને સમજે, દેલવાડા મંદિરનું રહસ્ય ખૂબ જ સરસ સમજાવી શકો છો. આ ભણીને ગયા છે ત્યારે ભક્તિ માર્ગમાં આ યાદગાર બન્યા છે. તમારી રાજધાની સ્થાપન કરવામાં ખૂબ મહેનત લાગે છે, ગાળો પણ ખાવી પડે છે, કારણ કે કલંગીધર બનવાનું છે. હમણાં તમે બધા ગાળો ખાઓ છો. સૌથી વધારે ગ્લાની નિંદા મારી કરી છે, પછી પ્રજાપિતા બ્રહ્માને પણ ગાળો આપે છે. મિત્ર સંબંધી વગેરે બધા બગડી પડે છે. વિષ્ણુ તથા શંકરને થોડા ગાળો આપશે. બાપ કહે છે હું ગાળો ખાઉં છું. તમે બાળકો બન્યા છો તો તમારે પણ ભાગ લેવો પડે છે, નહીં તો આ પોતાના ધંધામાં હતો ગાળોની વાત જ નથી. સૌથી વધારે ગાળો મને આપે છે, પોતાના ધર્મ કર્મ ભૂલી ગયા છે. કેટલું સમજાવે છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, દુરાંદેશી બનવાનું છે. યાદની યાત્રાથી વિકર્મોનો વિનાશ કરવાનો છે. યાત્રા પર કોઈ પણ પાપ કર્મ નથી કરવાના. નંબર 2, મહાવીર બની માયા પર જીત મેળવવાની છે. ગ્લાનીથી ડરવાનું નથી, કલંગીધર બનવાનું છે. વરદાન છે સર્વશક્તિઓનો અનુભવ કરતા સમય પર સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા નિશ્ચિત વિજયી ભવ. સર્વશક્તિઓથી સંપન્ન નિશ્ચય બુદ્ધિ બાળકોનો વિજય નિશ્ચિત છે જ. જેમ કે કોઈની પાસે ધનની, બુદ્ધિની કે સંબંધ સંપર્કની શક્તિ હોય છે તો એમને નિશ્ચય રહે છે કે આ શું મોટી વાત છે. તમારી પાસે તો સર્વશક્તિઓ છે. સૌથી મોટું ધન અવિનાશી ધન સદા સાથે છે, તો ધનની પણ શક્તિ છે, બુદ્ધિ અને પોઝિશનની પણ શક્તિ છે. એનો ફક્ત ઉપયોગ કરો, સ્વ પ્રત્યે કાર્યમાં લગાવો તો સમય પર વિધિ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થશે. સ્લોગન છે વ્યર્થ જોવા તથા સાંભળવાનો બોજ સમાપ્ત કરવો જ ડબલ લાઇટ બનવું છે. અચ્છા, ઓમ શાંતિ.